कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुर्वे नमः महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र वचनामृत 8/215 मुंबई फागण सुद 8/1947 आपनो कृपापत्र प्राप्त थयुं एमा करेला प्रश्नोनो सविगत उत्तर बनता सुधी तरतमा लखीश ए प्रश्नो एवा पारमार्थिक छे के मुमुक्षु पुरुषे तेनो परिचय करवो जोईए हजारों पुस्तकोना पाठीने पण एवा प्रश्नो उगे नहीं एम अमे धारीए छीए तेमा पण प्रथम लखेलू प्रश्न एटले के जगतना स्वरूप में मतांतर कहाँ छे ए तो ज्ञानी पुरुष अथवा तेनी आज्ञा ने अनुसरनारो पुरुष ज उगाड़ी सके अत्र मनमानती निवृत्ति नहीं रहती जेथी एवी ज्ञान वार्ता लखवामां जरा विलंब करवानी जरूर थाय छे छेल्लू प्रश्न अमारा वनवासनु पूछ्यू छे ए पण ज्ञानीनी ज अंतर्वृत्ति जाणनार पुरुष विना कोईक थी ज पूछी शकाय तेवू प्रश्न छे चौबीसमु वर्ष छे परम मुमुक्षु एवा सौभाग्य भाईनो कृपाळु देवने परिचय थयो छे अने परिचय पत्र परिचयमां आगळ वधे छे सत्पुरुषनो समागम गम्मे ते स्वरूपमां होय जीवने हितकारी प्रत्यक्ष समागम प्राप्त थाय तो उत्तम पत्र समागम प्राप्त थाय तो पण उत्तम बोध समागम प्राप्त थाय तो पण उत्कृष्ट अने स्वाध्याय समागम प्राप्त थाय तो पण उत्तम भक्ति समागम ज्ञानीनो मळे तो पण ज्ञानीनो कोईपण प्रकारे अवलंबन ज्ञानीनो कोईपण प्रकारे समागम ज्ञानीनो कोईपण प्रकारे अनुसंधान जीवने परम उपकारी छे अपना निमित्त अनुसार अपना पुण्य अनुसार अपनी तथा भव्यता अनुसार आ बधु प्राप्त थतु होय छे माटे एमां क्यांय विकल्प नहीं करवो नहीं तो प्राप्त थयुं होय गुमावीए અને જે પ્રાપ્ત થયું નથી ને થવાનું નથી એની ચર્ચામાં કાળ વ્યર્થ પસાર થઈ જાય અને જે ઉપકાર થવો જોઈએ તેનાથી વંચિત રહી જઈએ ઘણીવાર મુમુક્ષુ આવી ભૂલ કરી અને આવેલો અવસર ગુમાવી દેતા હોય જે મળ્યું છે તેમાં ચિત્ત નથી અને જે નથી મળ્યું તેની ખોટી મતમતાંતરની અંદર પડ્યો છે કે જે વાત આપણા પુણ્યને આધીન નથી હવે વાત પરિત પતી ગઈ શુભ અશુભ પુણ્યકર્મના ઉદયના આધારે સ્થિતિ સંયોગ નિમિત્ત સંબંધ આ બધા કારણો આવીને મળે છે મળે તો સારું નહીં મળે તો જે મળ્યા છે એ જ્ઞાનીના હોવાને કારણે ઉપકારી છે આ વાત કૃપાળુદેવના સંબંધમાં આવેલા અને પરમ કૃપાળુદેવને જેણે ઓળખી લીધા એમણે બરાબર પોતાનું સમાધાન કરી લીધું. જે અવસર પ્રાપ્ત થયો તે અવસરથી જ્ઞાની પુરુષની સમીપ રહેવા એમણે પ્રયત્ન કર્યો અને જ્ઞાની પુરુષ દ્વારા પોતાના આત્મકલ્યાણના માર્ગમાં ક્યારેય બીજા વિકલ્પ ન કર્યા. જ્ઞાની પુરુષ જવાબ લખે કે ન લખે, પત્રના જવાબ જ્ઞાની પુરુષ લખે કે ન લખે, આપણી વિનંતી સાંભળે કે ન સાંભળે, આ કઈ લૌકિક વ્યવહાર છે. અમે એને કીધું તો હવે કઈ ન કીધું તો એ જાણે, એનું કામ જાણે, એને બહુ અહમ આવી ગયો છે, એને અભિમાન આવી ગયું છે. લૌકિક ધોરણ મુમુક્ષુને ન હોય, ભક્તને ન હોય, પોતાના ભગવાન સાથે ધોખો ન હોય, આ બધા તો વ્યવહારમાં અહંકાર જેને જાગૃત છે એના લક્ષણ છે. કે આપણે બે વાર કીધું પછી શું કહીએ, એ તો આપણો સૂક્ષ્મ અહંકાર બોલે છે. આપનું કૃપાપત્ર પ્રાપ્ત થયું, જ્ઞાની પુરુષને તો જિજ્ઞાસુઓના પત્રો મળે છે, એ કેવા પત્રો ગણે છે, કૃપાપત્ર. અને જિજ્ઞાસુઓ જ્ઞાનીના પત્ર જે સમાધાન રૂપે મળે છે એ પણ કૃપાપત્ર. પરમાર્થનો સંબંધ ઉભય હોય છે, વન વે ટ્રાફિક નથી હોતો. સંસારીના સંબંધમાં વન વે ટ્રાફિક હોય ખરો, પણ પરમાર્થમાં તો જ્ઞાનીઓ પણ મુમુક્ષુઓને એની મુમુક્ષુતા, ભક્તોને એની ભક્તિ માનતા, જિજ્ઞાસુઓને એની જિજ્ઞાસુપણું, એને પણ જ્ઞાનીઓ પણ પોતાના માટે ઉપકારી ગણે છે કે આ નિમિત્તે એક પરમ તત્વનો વિચારણા માટેનો એક અવકાશ પ્રાપ્ત થયો. કૃપાળુદેવ સૌભાગભાઈના પત્રને લખે કે આપનો કૃપાપત્ર પ્રાપ્ત. પત્રની માનતા છે કે કૃપાળુદેવની માનતા છે? અને જો ઉલટો અર્થ કરીએ તો દોષ આવી જાય ને. સ્યાદવાત છે, અપેક્ષાથી સમજાય. જો અપેક્ષા જે જગ્યાએ જે અપેક્ષા લેવી જોઈએ તે અપેક્ષા ન લેવાય તો? અહીંયા સૌભાગ છે એ જિજ્ઞાસુની ભૂમિકામાં છે એટલું સમજાય, સૌભાગ જ્ઞાનીની ભૂમિકામાં નથી. અને કૃપાળુદેવ જ્ઞાનીની ભૂમિકામાં છે, પેલો પ્રશ્ન પૂછે છે, પેલા સમાધાન આપે છે. છતાં પૂછનાર કે તમારું કૃપાપત્ર મળ્યું એટલે એ કઈ બહુ જાણકાર છે એમ વાત નથી. એમાં કરેલા પ્રશ્નોનો સવિગત ઉત્તર બનતા સુધી તરતમાં લખીશ. તમે જે પ્રશ્ન પૂછ્યા છે એનો કેવો ઉત્તર કૃપાળુદેવ કહે છે, સવિગત વિગત સાથે તમને ઉત્તર લખીશ, બનતા સુધી તરતમાં લખીશ. છતાં યોગને આધીન છે. એ પ્રશ્નો એવા પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. સૌભાગભાઈએ લખેલા પ્રશ્નો હવે આ કૃપાપત્ર શું કામ કીધો? કે એ કૃપાપત્રમાં જે તમે પ્રશ્નો લખ્યા છે એ પ્રશ્નો એવા પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. મુમુક્ષુએ શેનો પરિચય કરવો જોઈએ? પારમાર્થિક પ્રશ્નોનો. આપણે પણ પ્રશ્નો તો ઘણા છે પણ આપણા પ્રશ્નો પારમાર્થિક ઓછા છે અને વ્યવહારિક વધારે છે, સાંસારિક વધારે છે. અને આ પ્રશ્નોના સમસ્યાના સમાધાનમાં જ આપણને રસ વધારે છે કે આપણા સાંસારિક પ્રશ્નોનો ઉકેલ કોઈ આપે. કબીરજી એનો ઉકેલ આપ્યો સાંસારિક પ્રશ્નોનો કે આપ હુંએ તો ડૂબ ગઈ દુનિયા, કાકા તું જેથી રામઘાટ આવેલો જઈશ તેથી તારા બધાય પ્રશ્નો એવરીથિંગ ઇઝ સોલ્વ. 70 વર્ષ સુધી મારી પ્રશ્નોનો સમસ્યાનું સમાધાન ન થયું તો કે તું ઉકલી ગયો તેથી થઈ ગયો, કારણ કે હવે સમાધ્યા રહેતી નથી. ઉર્ધ્વ મૂળે કૂતો શાખા, જેનું મૂળ જ નથી એની શાખા કે ફળફળા દેખાય છે નહીં. એ જીવતો તો ત્યાં સુધી પ્રશ્નોનો કોઈ પાર નહોતો. આ નથી સમજતો, આ નથી સમજતો, આ નથી કંઈ કરતો, આને ખબર નથી પડતી, આ મદદ નથી કરતા, આ આમનામ કેટલા વખત ત્યાં વાત લટકતી ઊભી છે, આ હું તે શું કરું, એના પોતાના અનેક પ્રકારના પરિગ્રહના સંબંધના સંસારીના આ બધા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો ક્યાં સુધી ઊભા છે? શરીરથી માંડીને દેહની વ્યાધિથી માંડી અને સમસ્ત સંસાર સાથેના આપણા બધા પ્રશ્નો આપણે લિસ્ટ કરીએ તો પાર વિનાના છે. આ બધા પ્રશ્નો ક્યાં સુધી જીવંત છે? જ્યાં સુધી આપણે આ દેહનો સંયોગ છે ત્યાં સુધી. એટલે કબીર સાહેબે સમાધાન આપી દીધું કે બધા પ્રશ્નોનો ઉકેલ છે, એમાં શું હતું? તારો એક પ્રશ્ન એવો નથી કે બાકી રહી જાય. તું વયો જાય એટલે ડૂબી ડૂબ ગઈ દુનિયા, બધું પૂરું થઈ ગયું, અને દુનિયામાંથી તારો ને તારા બધા પ્રશ્નોનો એકડો નીકળી જાય છે. તું જાસ એટલે દુનિયામાંથી એક વ્યક્તિ જાય છે, એટલું જ નહીં પણ એના સંબંધિત બધા ઓલ પ્રોબ્લેમ્સ ગોન, વાત પૂરી થઈ ગઈ. પછી તો વ્યવહારમાં આપણે કહીએ કે એના જવાથી ન પૂરી શકાય એવી ખોટ થઈ છે, પણ ન પ્રાપ્તિ થતી એવી શાંતિની પ્રાપ્તિ થઈ છે. એ હતો ત્યાં સુધી આવી શાંતિ અમને મળતી નહોતી, હવે થઈ છે. આ વાસ્તવિકતા છે. મુમુક્ષુએ પારમાર્થિક પ્રશ્નોનો પરિચય કરવો જોઈએ. પારમાર્થિક પ્રશ્નો શું છે? કૃપાળુદેવે આ પ્રશ્નો મૂક્યા છે, પારમાર્થિક પ્રશ્નો. પ્રત્યેક મુમુક્ષુએ જે પ્રશ્નોનો પરિચય કરવો જોઈએ, જે પ્રશ્નોનો જવાબ લેવો જોઈએ. આ પારમાર્થિક પ્રશ્નો, આખો સંસાર ગમે તે પ્રકારનો હોય પણ એની અંદર મારું જે આ વિદ્યમાનપણું છે, મારું અસ્તિત્વ છે, એની કોઈ પ્રશ્ન ખરો ક્યાંય વિચાર આવે છે? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સબંધે વડગણા છે, રાખું કે એ પરિહરો. ક્યારે આ પ્રશ્ન સ્ટ્રાઇક થાય છે? ક્યારે આ પ્રશ્ન સતત મૂંઝવે છે? ક્યારે આ પ્રશ્ન સતત ખૂંચ્યા કરે છે કે આ જગત, આ ઈશ્વર, આ લોક, આ સંબંધ, આ સ્વજનોની દુનિયા, હું કોણ છું, ક્યાંથી થયો, મારું સાચું સ્વરૂપ શું, કેની સાથે આ બધી વડગણા છે, આ કાયમી છે, કામ ચલાવ છે, શાશ્વત છે, ક્ષણભંગુર છે, વિનાશી છે, અવિનાશી છે, નિત્ય છે, અનિત્ય છે, હિતકારી છે, અહિતકારી છે, કલ્યાણકારી છે, અકલ્યાણકારી છે, આ બધું શું છે, આ બધા પ્રશ્નો કેવી રીતે છે? વસ્તુની પ્રાપ્તિ ને સંબંધની મેળવવામાં પેલા ઊભા રહેવાનું, ઊભો તો રહે કે જે બધું છે એની સાથે તું ક્યાં છો, હાઉ વી આર કનેક્ટેડ વિથ ઇટ એન્ડ ટુ વોટ એક્સટેન્ટ, તું ક્યાં છો ને કેટલે સુધી સંબંધિત છો ને એની પાછળનું કારણ શું છે ને તારું સાચું સ્વરૂપ શું છે. આ પ્રશ્નો પરમ કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે પ્રત્યેક મુમુક્ષુએ આ પ્રશ્નનો પરિચય કરવો જોઈએ એટલે મોક્ષમાળાના પાઠમાં મૂક્યા. આપણને વિચાર થાય કે પારમાર્થિક પ્રશ્નો કયા, તો કે પહેલો પારમાર્થિક પ્રશ્ન છે, હું કોણ, હું એમ આઈ. અનંત જ્ઞાની પુરુષોએ આ પ્રશ્ન જે દિવસે એમના પરિભ્રમણની અંદર જે દિવસે એમને જાગ્યા અને એમણે ચિંતા શરૂ કરી તો કાળે કરી ક્રમે કરીને મોક્ષને પામ્યા. પણ જ્યાં સુધી જીવનમાં આ પ્રશ્ન શરૂ થયો નથી, પારમાર્થિક પ્રશ્ન શરૂ થયો નથી, ત્યાં સુધી પારમાર્થિક મુક્તિ સંભવિત નથી. ચિંતા નથી, જીવોને પારમાર્થિક ચિંતા, પરમાર્થ ચિંતા ક્ષીણ થઈ ગઈ છે. આપણને જેટલી સંસારિક ચિંતાનું ભારણ આપણા મગજ ઉપર છે એટલું પારમાર્થિક ચિંતાનું ભારણ ખરું? 5% ખરું? દેહની ચિંતા માટે થઈને જેટલો આપણે કાળજી રાખતા હોઈએ એટલી પારમાર્થિક ચિંતા માટે ખરી? બહુ સમજવા જેવો પ્રશ્ન છે. મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. મહર્ષિ રમણ એક સાધનાના 2 માર્ગ છે. પહેલો માર્ગ છે એ હું કોણ છું. એમણે પણ સાધનાની શરૂઆતમાં આ જ પ્રશ્ન મૂક્યો, હુ એમ આઈ. જર્ની ટુવર્ડ સાલ્વેશન બિગિન્સ વિથ ફર્સ્ટ સ્ટેપ, દેટ ઇઝ હુ એમ આઈ. મુક્તિની આ અનંતની યાત્રા, એનું પહેલું પગલું છે હું કોણ છું. અને પછી એમણે બીજો માર્ગ આપ્યો કે જે આની અંદર કંઈ ગૂંચવાઈ જતા હોય, જવાબ ન મળતા હોય અને એમ થતું હોય કે આ તો જીવન વ્યર્થ થશે, આમાં કાંઈ આપણને જવાબ મળી શકે એવી આપણી કોઈ પાત્રતા નથી, આપણો કોઈ ક્ષયોપશમ નથી, આપણા કોઈ પૂર્વનું આરાધક પણ નથી, આપણા કોઈ પૂર્વના સંસ્કારો નથી, આવી કોઈ મૂડી નથી આપણી પાસે કે આપણને આ પ્રશ્નનો જવાબ મળે. એટલે એમણે બીજો માર્ગ આપ્યો છે. એમણે કહ્યું કે સમર્પણ, ગુરુનું સમર્પણ. જે જાણે છે એનું સમર્પણ સ્વીકારેલું. પરમ કૃપાળુ દેવે બે વાત આત્મસિદ્ધિમાં મૂકી દીધી, આ પદમાં પણ મૂકી.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું.
ભાઈ તું વિચાર કરીશ શાંત સ્વસ્થ ભાવે વિવેકપૂર્વક, કદાચ જવાબ ન પણ મળે. જીવની પાત્રતા નથી તથા ભવિતવ્યતા નથી, પૂર્વે હજુ આ પ્રશ્ન માટે ઉત્તર મળે એવું તપ કર્યું નથી, હજી સુધી સંસારના ભોગમાંથી બહાર આવ્યો નથી. ક્યારેક એમ થાય કે પ્રભુ મારું કદાચ આ આયુષ્ય પૂરું થઈ જાય તો પણ આનો જવાબ હું મેળવી શકું એવું મને લાગતું નથી. સ્વચ્છંદમાં તણાઈ ન જાય, અભિમનમાં તણાઈ ન જાય એટલે ભગવાને તરત જ એને કહ્યું કે બીજો માર્ગ છે હો, આ તો તને લાગતું હોય કે હું ઘણો ડાપણવાળો છું, હું ઘણું સમજું છું, તો તને આ કીધું કે લે વિચાર કર, જવાબ મળી જશે, બધા જ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તને સમજાઈ જશે. પણ ઘણા હોય છે મુમુક્ષુ, એક સદગુરુને કહો કે પ્રભુ આપને બધી વાત સાચી, આ આત્મા જ્ઞાની છે, ત્રિકાળ જ્ઞાની છે, જ્ઞાયક છે, અખંડ આનંદનો કણ છે, બધી વાત સાચી, પણ અમારામાં એ મહિલો કાંઈ નથી હો. એ પરમાર્થે જ્ઞાની હશે પણ વ્યવહારની અંદર આના જેવો અજ્ઞાની આ જગતમાં કોઈ, આના જેવો મૂઢ કોઈ નથી. આવી અમને પ્રભુ શ્રદ્ધા છે એટલે અમને હવે બીજો ઉપાય બતાવશો? તો કે હા, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનું, મને તો આનું સત્ય બીજું કંઈ શોધી નથી શકતો. તો કે એમ કર, નિર્દોષ પુરુષને શોધી લે. પણ કેવો પુરુષ એ નક્કી કરજો પાછો, એમાં ઓળખાણમાં ભૂલ કરીશ, માં ભલે આ બધા પ્રશ્નોના જવાબ ન મળે તો કંઈ વાંધો નહીં, પણ એક આમાં ભૂલ કરતો નહીં. નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. નિર્દોષ એટલે એમ નહીં કે જેનું પોલીસ ચોપડે કોઈ દી ક્રાઇમની ફરિયાદ નથી થઈ, જેણે કોઈ દી ચોરી કરી નથી, જે કોઈના ઉપર અપરાધી થયો નથી, જેથી કોઈ દી કોઈનો ગુનો જેને પુરવાર થયો. આપણે ત્યાં તો વળી બીજી પરિભાષા છે કે હજાર પાપ કર્મ કરતો હોય તો એ સાબિત ન થયું એટલે આપણે શું કહીએ, નિર્દોષ છે. કાંઈ આક્ષેપનામું મૂક્યું એટલે શું એમ સાબિત થઈ ગયું વાત? આપણા તોલા જુદા છે, આપણા કાટલા તોલાથી કોઈ દી પરમાર્થ માર્ગમાં વિચાર કરવો જ નહીં, બુદ્ધિનો દોષ એ આને જ કહે છે. આ બુદ્ધિનો દોષ કોઈ દિવસ ન કરવો. જ્ઞાનીએ કહ્યું નિર્દોષ એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન જેનામાંથી ગયા છે, કષાયની ગ્રંથિનો જેણે સમૂળગો નાશ કર્યો છે, ઇન્દ્રિયોને જેણે જીતી લીધી છે, મન ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, પોતાના અંતર શત્રુઓને જેણે પરાસ્ત કર્યા છે, એવા પુરુષ અઢાર દોષથી રહિત આ નિર્દોષ પુરુષ, બસ એને શોધી લેજે. જગતના વ્યવહાર દ્રષ્ટિએ કોઈ એવા સાણા, વ્યવહારી, વિચક્ષણ, ચતુર, ચાલાક એવા માણસને શોધવામાં સમય ગુમાવીશમાં, કાળ ગુમાવીશમાં, શક્તિ ગુમાવીશમાં અવડે રવાડે ચડી જઈશ ક્યાંક. અહીંયા હિસાબ બહુ ચોખ્ખો છે, રાગ દ્વેષ અજ્ઞાન જેના ગયા છે એવા, અને તે જેણે અનુભવ્યું, જેણે પોતે આત્માને અનુભવ્યો છે એવા અનુભવીને પૂછજે. અનુભવી વિનાનો તારો કોઈ નિવેડો લાવી શકે એવો કોઈ જગતમાં બીજો કોઈ છે નહીં.
પાયા કી એ બાત હૈ, નિજ છંદન કો છોડ, પીછે લાગ સત પુરુષ કે, તો સબ બંધન તો.
પાયાની વાત તો આ છે ભાઈ, ઇમારત પછી, શિખર પછી, એનું સ્થાપત્ય પછી, એનો લેઆઉટ પછી, એનું એલિવેશન પછી, પાયો શું? સત્પુરુષની પ્રાપ્તિ. જેણે પ્રાપ્ત કર્યું છે એવા નિર્દોષ પુરુષનું ઓળખાણ એ છે કે નહીં એની નથી વાત કર્યો, એનું ઓળખાણ. પરમ કૃપાળુએ આ વાતને એવી રીતે ગાઈ છે, એવી રીતે ગાઈ છે. કોઈ એવો કરુણાનો સાગર આ પુરુષ હતા, અમૃતના સાગર તો હતા જ પણ કરુણાના પણ અમાપ સાગર હતા. એટલે એને કહ્યું આવો કોઈ જીવ હોય મુમુક્ષુ, બીજું કાંઈ શોધમાં બીજું કઈ શોધ. બીજું કહેતા ઓહો, એક આ આત્મા આપે એ સિવાય બીજી કાંઈ કોઈ વાત બીજું કંઈ, અને કાંઈ કોઈ ન કાંઈ શોધમાં, બસ બધેથી તારી વૃત્તિને સમેટી લે, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પણ સાહેબ, સત્પુરુષ એટલે શું? નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, જાણવામાં નથી, સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું તેનું કથન છે, અને જેને કોઈ સ્પૃહા નથી, અંતરંગ સ્પૃહા નથી, એવી ગુપ્ત જેની આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ, ત્યારે જ ઓળખાય કે જ્યારે આપણી આવી વૃત્તિ થાય, આપણી નિષ્પૃહ વૃત્તિ હોય, કેવળ માત્ર મોક્ષ અભિલાષ હોય, સત્પુરુષ કેમ ન ઓળખાય? ઓળખાય. મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. કેટલાય પુરુષે આનો જવાબ પણ આપ્યો છે. હમણાં જ આપણે પદ ગાયું એવા જગદગુરુ શંકરાચાર્યજી મહારાજે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના, હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, ચિત્ત નથી, જ્ઞાન નથી, સ્રોત્ર નથી, રસ નથી, લુપ્ત જીવ, સ્પર્શ નથી, વ્યોમ નથી, વાયુ નથી, તેજ નથી, અગ્નિ નથી, પ્રકાશ નથી, પાણી નથી, મિત્ર નથી, સુખ દુઃખ પાપ પુણ્ય ભોજન માતા પિતા કંઈ જ હું નથી, અહમ નિર્વિકલ્પો નિરાકાર, સદા અમે સમત્વમ, એક હું માત્ર પોતાના સ્વભાવની અંદર સ્થિત, એવો ચિદાનંદ રૂપ હંમેશને માટે આનંદ સ્વરૂપ એવો આત્મા છું, આ સિવાય હું કંઈ જ નથી. મારી જે જે ભ્રાંતિ છે બધી ભ્રાંતિનું નિરસન, કોઈ જ્ઞાની પુરુષ પ્રશ્ન જન્માવે છે, કોઈ જ્ઞાની પુરુષ પ્રત્યુત્તર આપીને જીવને વિચારણામાં નાખે છે. જ્ઞાનીઓની કરુણા અનંત પ્રકારની છે. જીવ જેવી પ્રકૃતિને હોય એવી પ્રકૃતિને પોષક એવો માર્ગ આપણને મળી દે, પરમાર્થ માર્ગમાં જો જઈએ તો. તમે કહો કે મારે પ્રશ્નથી ચાલવું નથી, જવાબથી ચાલવું છે, જવાબથી ચાલ, જવાબ આપ્યો ચાલ કે હું આત્મા છું. કૃપાળુદેવની શૈલી એવી છે કે બંને રીતે ચાલ્યા છે, કૃપાળુદેવની શૈલીમાં બંને પ્રકારે ચાલ્યા છે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, ચાલ, અને પછી હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, એમ આત્મભાવના કરતા કરતા રાગ દ્વેષનો ક્ષય થાય, અને રાગ દ્વેષનો ક્ષય થયે આત્મજ્ઞાન પ્રગટે, કેવળ જ્ઞાન પ્રગટે, ભવભ્રમણ ટળે, અનંત દુઃખનો નાશ થાય. કેવી શૈલી જોઈએ છે? સ્યાદવાદ છે, જૈન દર્શનની વિશેષતા છે. સ્યાદવાદ શૈલીથી જગતનું સ્વરૂપ સમજાવ્યું છે. અપેક્ષા પકડવી જોઈએ, આપણે આપણી ભૂમિકા અનુસાર અપેક્ષા પકડવી જોઈએ. બીજાની અપેક્ષા પકડીએ તો આપણે રખડી મળી. મુમુક્ષુ પુરુષે આવા પારમાર્થિક પ્રશ્નો છે એનો પરિચય કરવો જોઈએ. પરમ કૃપાળુ દેવ તો કહે છે, હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઉગે નહીં એમ અમે ધારીએ છીએ. હજારો પુસ્તકોનો પાઠી, કેટલા કોઈને પૂછો તો ખરા, કોઈ વાર વિદ્વાનોને પંડિતોને મળવાનો થાય તો તમને કહીએ, આપણને એમ થાય કે ઓહો, કયું શાસ્ત્ર એવું છે કે જાણે વાંચ્યું નથી. કોઈ જબરજસ્ત કાયદાનો વિદ્વાન હોય તો કહી દે કે હા, દુનિયાભરના બંધારણ એને વાંચ્યા છે, દુનિયાભરના ઇન્કમટેક્સના કાયદાઓનું એને જ્ઞાન છે, દુનિયાભરના સામાજિક કાયદાઓનું એને જ્ઞાન છે, દુનિયાભરના ભૂગોળનું જ્ઞાન છે, અંતરિક્ષ સુધી એને ખગોળનું જ્ઞાન છે. કેટલું વાંચન ને કેટલું અગાધ જ્ઞાન, એને આ પ્રશ્ન કોઈ દી ઊભો નથી થયો. હજારો પુસ્તકોના પાઠીને આવા પ્રશ્ન ઉગે નહીં. ઉગે શબ્દ મૂક્યો છો, ઉગે એટલે અંતરમાંથી એમ થાય કે બધું તો જાણું છું, પણ હું છું કોણ, આ જાણનાર કોણ? આવો પ્રશ્ન આઇન્સ્ટાઈનને ઉગ્યો નથી, ન્યૂટનને ઉગ્યો નથી, કોઈ નથી. જો ઉગ્યો હોત તો કામ કાઢી જાત, કારણ કે બુદ્ધિનું ચાતુર્ય તો ઘણું હતું, પણ દિશા જુદી હતી. સાંસારિક પ્રશ્નોમાં હતા, લોકાલોકના પ્રશ્નોમાં હતા, પોતાના સ્વરૂપના પ્રશ્નોમાં ઉપયોગ નહોતો. ઉપયોગની ધારા તીક્ષ્ણ, પણ ક્યાં? પરમાં. પરના ઉપયોગની ધારાના કારણે સ્વનું ઓળખાણ ન થયું. કોઈ વ્યાકરણના નિષ્ણાત, કોઈ ભાષાના નિષ્ણાત, ઘણું હજારો પુસ્તકોના પાઠી, એને આ પ્રશ્ન ઉગે નહીં. આ ઉગવું એટલે અંતરમાંથી ઉદ્ભવે, ઉત્કંઠા થાય, ઉત્સુક પરિણામ થાય, જિજ્ઞાસા જાગે કે આ બધું ખરું, હું બધી જગ્યાએ સફળ છું, પણ આખરે હું છો કોણ અને શું કામ આ બધું? હુ એમ આઈ, વાય ફોર ઓલ, ફોર વોટ? જીવન આખું વહી જતું હોય અને ક્યારેય પ્રશ્ન ન થાય કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? આખું જીવન વહ્યું જાય મનુષ્યનું, છતાં જીવનમાં 70-75 વર્ષ અમે આમ કર્યું ને અમે તેમ કર્યું, પણ તને કોઈ દી એવો વિચાર ન આવ્યો કે જીવનનો ઉદ્દેશ શું? વોટ ઇઝ ધ મિનિંગ ટુ માય એક્શન? આ હું બધું જે ક્રિયા કરું છું, વિધિ બધી સવારથી સાંજ સુધી, વોટ ઇઝ ધ મિનિંગ? અલ્ટિમેટ ગોલ શું? વોટ આઈ હેવ ટુ અચીવ એન્ડ ફોર વોટ? મારે આ મેળવવું છે, તેણ મળવું છે, આનું કામ કરવું છે, આમ કરવું છે, તેમ કરું, ફોર વોટ? જવાબ જો આવો પ્રશ્ન ઉગે ને, ઘણા પરિણામ શાંત થઈ જાય. આપણી અશાંતતા આપણા બિનજરૂરી ઉગેલા પ્રશ્નો છે અને એનું સમાધાન મળતું હાથે કરીને હોળી હરગાવી છે હૈયામાં, હવે શાંત કેમ થાય? કેવી રીતે શાંતિ મળે? બહારની ગરમી નડે છે કે અંદરની? આ કોણે સળગાવી છે? મરીશું ત્યારે ચિત્તા બહારના લોકો સળગાવશે, પણ આ જીવતા ચિત્તા કોણે સળગાવી? દેહનું દહન તો એકવાર થશે, પણ આ આત્માનું દહન રોજ કોણ કરી રહ્યું છે અને એની ચિત્તા ચિનગારી કોણ સળગાવી રહ્યું છે? અંદર રોજ ઉઠીને સવારથી હાંજ સુધી આ ભડકે બળી રહ્યું છે. શાંતતા નથી, પરમાણુઓ શાંત થતા નથી, આત્માના પ્રદેશો સ્થિર થતા નથી. મન વચન કાયાની અસ્થિરતામાં આખું જગત ડોલાયમાન અને કંપાયમાન લાગે છે. એનું કારણ શું? કોણ બહારનો જવાબદાર છે? પોતાને પ્રશ્ન ઉગતો નથી. બહુ મહત્વની વાત, હજારો પુસ્તકોના પાઠીને એવા પ્રશ્નો ઉગે નહીં એમ અમે ધારીએ છીએ. આ અનુભવી પુરુષ કહે છે કે અમે એમ ધારીએ છીએ કે આવાને પણ ગમે તેટલી વિદ્વતા હોય તો આવા પ્રશ્નો ન ઉગે ને બાકીના ઘણા ઉગે. તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન તો જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે. એમાં પહેલો પ્રશ્ન જે તમે લખ્યો છે, સૌભાગભાઈએ ઘણા પ્રશ્નો લખ્યા છે, એમાંનો કૃપાળુદેવ કહે છે કે પહેલો પ્રશ્ન જે તમે લખ્યો છે, પ્રથમ લખેલું પ્રશ્ન જે પહેલો પ્રશ્ન છે, તે એ તો કાં જ્ઞાની પુરુષ હોય અને કાં એની આજ્ઞામાં અનુસરનારો હોય એના જ મનમાં આ ઉદ્ભવે, એ જ આ પ્રશ્ન આવો ઉગાડી શકે. શું પ્રશ્ન કર્યો છે સૌભાગભાઈએ? એવો કયો પ્રશ્ન કર્યો છે સૌભાગભાઈએ? સરસ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન એ છે, જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે? જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે? જો બધા જ જ્ઞાનીઓની પાસે એક જ ઉકેલ હોય તો આ સ્વરૂપની અંદર આવો મત મતાંતર જોવા મળે છે, એ શાના કારણે હશે? આવો પ્રશ્ન સૌભાગભાઈ. આ મતાંતર વ્યવહારિક લોકોના મતાંતર નથી મૂક્યા હો અહીંયા, વ્યવહારિક લોકોના મતાંતર ત્યાં નથી મૂક્યા. એ સૌભાગભાઈ પૂછવા નથી બેઠા અને એ જવાબ દેવા ભગવાન બેઠા નથી. એ તો હોય, વ્યવહારિક મતાંતર તો જગતના સ્વરૂપને નહીં પણ પોતાના સ્વરૂપમાં પણ એ વારંવાર અનેક બાબતમાં પણ એવો મતાંતર તો હોય. પણ અહીંયા કહે છે, જગત જો જગત છે એક સત રીતે, તો એના સ્વરૂપની અંદર આ મતાંતર કેમ છે? સદાચારી પૂજ્ય પ્રભુશ્રીએ સૌભાગ્ય આપણે કૃપાળુદેવને બહુ પાછળ આ તો કૃપાળુદેવને 24મા વર્ષે 23મા વર્ષે સૌભાગ્ય મળ્યું, પણ મુનિશ્રી આવો પ્રશ્ન લગભગ 5-6 વર્ષ પછીની પત્રોની અંદર એક નિર્દેશ આવે છે, એમાં મુનિશ્રીએ પ્રશ્ન પૂછ્યો છે. એ મુનિશ્રીએ પ્રશ્ન એવી રીતે મૂક્યો છે, આમ સીધો નથી મૂક્યો. એને પ્રશ્ન લખ્યો છે કે વેદાંતમાં જગત મિથ્યા કીધું છે તો એ કેમ હશે? પત્રાંક 509 ની અંદર બનતા સુધી વાત આવે છે, જો મળી જાય તો આપણે એક એ શબ્દ પ્રયોગ સમજવા માટે જ. કૃપાળુદેવને પ્રશ્ન છે, આત્મ સ્વરૂપમાં જગત નથી એવી વેદાંતે વાત કહી છે. આત્મ સ્વરૂપમાં જગત નથી એવી વેદાંતે વાત કહી છે, એ કેમ હશે? પ્રભુશ્રી પ્રશ્ન કૃપાળુદેવનું પ્રત્યુત્તર આપ્યો છે, કેમ કે આ પ્રશ્ન અહીંયા આ પત્રમાં પ્રત્યુત્તર નથી, અહીંયા પ્રત્યુત્તર છે. કૃપાળુદેવ કહે છે કે એવી વેદાંતે વાત કહી છે, પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. જગતગુરુ શંકરાચાર્યજીનું એક વાક્ય છે અને વેદાંતની આ એક ભૂમિકા છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તો પ્રશ્ન થાય કે મિથ્યા એટલે જેનું કોઈ અસ્તિત્વ નથી, જે ભ્રાંતિ છે વગેરે, માયા છે, એ માયા શબ્દ મૂક્યો છે, અને દેખાય છે, અનુભવાય છે, અનંતા જીવો જેની અંદર રઝળપાટ કરે છે એ નથી, આવું કેમ કહ્યું હોય તમે? આવું વેદાંતમાં કેમ કહ્યું હોય? જેવો આત્મા સત્ય છે એવું જ જગત સત્ય છે, આ બંને વાસ્તવિકતા છે. કૃપાળુદેવ કહે છે એનો અર્થ અપેક્ષાએ શું લેવાય? જીવોને ઉપશમ થવા અર્થે, કે ભાઈ આ તો મિથ્યા છે, મિથ્યા એટલે તુચ્છ, મિથ્યા એટલે નગણ્ય. ભ્રાંતિ જેને આપણે કહીને કે એ વસ્તુમાં ખાસ કંઈ દમ નથી, કંઈ માલ નથી, તો શું થાય? જગતના જીવોને એના પ્રત્યેનો ભાવ કેવો થાય? ઉપશમ. કૃપાળુદેવ લખે છે કે ઉપશમ થવા અર્થે કીધું છે. જગત મહામૂલ્યવાન છે તો પછી જીવને ઉપશમ થાય કે ઉત્પાદ થાય? કોઈ પણ વસ્તુ બહુ કિંમતી છે એમ જાણીએ પછી શું થાય? ઉત્પાદ થાય, લેવા માટે, પ્રાપ્ત કરવા માટે મોહ બુદ્ધિ થાય, મળે એવી ભાવના થાય, પણ આપણે કંઈક ના ના એ તો કાંઈ નથી, ઠેકાણા નથી, હાવ ખોટું છે બધું. તો જીવને એ વસ્તુ પ્રત્યે ઉપશમ થાય, એમ જગત પ્રત્યે જીવને ઉપશમ થવો જોઈએ, માટે વેદાંતમાં કહ્યું છે કે માયા છે. અર્થઘટન જુઓ જ્ઞાની, એને પાછો પ્રશ્ન કર્યો છે લાલને, કૃપાળુદેવની પાસે મળવા આવ્યા પંડિત લાલન, બહુ મોટા પંડિત, અમેરિકા ગયા, બોસ્ટનની અંદર એક બરોબર દરિયા કિનારે બેઠા, અને ત્યાંનું આખું નૈસર્ગિક દ્રશ્ય એવું હતું કે પંડિત લાલન વિચારની ભૂમિકાએ ચડી ગયા. પાછા આવ્યા, આવીને પરમ કૃપાળુદેવને મળવા માટે ગયા સાયણની અંદર મુંબઈમાં. પરમ કૃપાળુદેવ ત્યારે જરા તબિયતની અસ્વસ્થતા ઘણી હતી અને જીવનનો છેલ્લા વર્ષો ચાલી રહ્યા હતા, તો બહાર ઉભેલા કોઈએ કહ્યું હશે મુમુક્ષુએ કે કૃપાળુદેવ તો અત્યારે આરામમાં છે ને, આખા દિવસના શ્રમમાં છે, હમણાં કંઈક આંખ વિચાણી હોય એવું લાગે છે. લાલન કે ભલે હું પછી આવીશ. પણ કૃપાળુદેવની ચેતના જાગૃત એટલે એને લાલનનો અવાજ પકડીને અવાજ કર્યો કે કોણ છે? તો કે પંડિત લાલન છે, આવવા દો. કહો લાલન, સમાધિ શતકની ગાથાનો અર્થ સમજાયો? 17મી ગાથાનો અર્થ પ્રભુશ્રીને વંચાવ્યા પછી કૃપાળુદેવે જ્યાં લખ્યું હતું આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, એની અંદર સમાસ એનો એ શબ્દ લાલનને સમજાતો નહોતો. કૃપાળુદેવે પ્રશ્ન કર્યો કે પંડિત અમેરિકા જે આવ્યા, આ સમાસ એનો શબ્દ એનો અર્થ સમજાયો? તો પંડિતજી તો ભદ્રિક ને, આ બધા કોઈને આવા કંઈ અભિમાન નહોતા, આ બધા જીવો જે પામી ગયા ને એનો લાભ એ કે પ્રભુ એ તો કંઈ સમજ ન પડી. પણ અમેરિકામાં એકવાર હું બોસ્ટનની અંદર દરિયા કિનારે બેઠો હતો પ્રકૃતિના ખોળે, અને વિચારમાં ને વિચારમાં વિચારમાં ને વિચારમાં કંઈક થોડુંક મને ભાવ આવી ગયા. અને ભાવ આપને કહું છું કે કોઈ કહેતું જગત દુઃખી, કોઈ કહેતું જગત સુખી, કોઈ કહેતું જગત સાચું, કોઈ કહેતું જગત ખોટું. આ જગત છે સાચું છે અને કોઈ કહે છે ખોટું છે. પછી સાચું તો પણ મારે શું અને ખોટું તોય મારે શું. જગત સાચું તો પણ મારે શું અને જગત ખોટું તોય મારે શું. આ ભાવની અંદર રહ્યો કૃપાળુ દેવે જવાબ આપ્યો, પંડિત આ ભાવમાં જો 24 કલાક રહ્યા હોત તો ક્ષણિક સંકેત થાત તમને. ક્ષણિક સંકેતનો ધણી બોલી શક્યો, હું તમે ન બોલી શકે. થાત એટલે શું? મફતમાં પડ્યું છે જે વસ્તુ મને સમજાતી નથી, વસ્તુ બીજાને કહેતા ને થાત એટલે શું થાત? આપણે કહીએ તો તમને સમ્યક જ્ઞાન થાય, પણ ક્યાંથી થાય? મને ખબર હોવી જોઈએ ને પેલા સમ્યક જ્ઞાન થાય એટલે શું. ડોક્ટરે તો ખબર પડે કે તને ન્યુમોનિયા થાત, કારણ કે ન્યુમોનિયાની મને જાણ છે. તમને ટીબી થાત, મને ટીબીની ખબર છે. તમને પેરાલિસિસનો એટેક આવી જાય તો સારું કર્યું તમે રોકાઈ ગયા, એ પેરાલિસિસની ખબર છે. પણ તમને સંકિત થાત એમ કહે કોઈ વ્યવહારિક જ્ઞાનવાળો, સંકિત શું તને ખબર છે? પરમ કૃપાળુ દેવે પંડિતને કીધું કે પંડિતજી આ ભાવની અંદર જો સ્થિર થઈ ગયા હોત તો તમને ક્ષાયિક સંકેત થાત. કેવા અદ્ભુત પ્રસંગો છે. જગતના સ્વરૂપમાં મતાંતર કાં? કોઈ કે છે અને કોઈ કે છે નથી, કોઈ કે છે વાસ્તવિક છે, કોઈ કે છે મિથ્યા છે, કોઈ કે છે મહામૂલું છે. અરે આ પરમ કૃપાળુ દેવ આગળના પત્રમાં લખ્યું છે કે પરમાત્માની વિભૂતિ રૂપે અમારું ભક્તિ ધામ છે, પણ આખું સોનાનું થાય તો અમારે મન તો પાછું તૃણમત છે. બોલો તો જગત હોનાનું હોય તો મારે શું, આખી લંકા હોનાની હોય તો મારે શું, અને દ્વારકા હોનાની અત્યારે કદાચ બને તો આપણે શું? કારણ કે મારે ને સોનાને કઈ સંબંધ. રજ કણ કેરી દીવૈ માનિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સમાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જ્યાં સુધી વસ્તુની મહત્તા છે ત્યાં સુધી જ એનું મૂલ્યાંકન છે, ત્યાં સુધી જ ત્યાં મોહ બુદ્ધિ છે, ત્યાં સુધી જ ત્યાં રાગ ભાવ છે, ત્યાં સુધી જ આસક્તિ છે. એકવાર એનું મિથ્યાત્વ માન્યું કે ખોટું છે, બધું માયા છે, ભ્રમ છે, અને હોય કદાચ સાચે સાચું, કોઈ કે લે નજરો નજર તને હાથમાં આપું, તો એ કે મારે કાંઈ કામનું નથી. આ ભાવ જ્યાં સુધી જાગે નહીં, અનાસક્તિનો ભાવ ન આવે, વૈરાગ્યની ભૂમિકા ન આવે, ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં આગળ વધી ન શકે. જગતનું ગમે તે પ્રકારનું સ્વરૂપ હોય પણ જગત મિથ્યા છે, એના તરફ ઉપશમ વૃત્તિ હોવી જોઈએ, એના તરફ ઉત્તાપની વૃત્તિ નહીં હોવી જોઈએ, ઉત્પાત નહીં થવો જોઈએ જગતની. મત્સ્યેન્દ્ર નાથ કામરૂપ દેશની અંદર ભોગની અંદર લપટાઈ ગયા અને ગોરખનાથને ખબર પડી અને મૃદંગ લઈને જાય છે ત્યાં, અને ચેત મચ્છંદર ગોરખ આયા. કથા તો ઘણી છે, લાંબી છે અને બહુ સુંદર છે, પણ ઘણી સરસ છે. પણ એની અંદર પાછા આવે છે જ્યારે, ત્યારે મત્સ્યેન્દ્રનાથને જગતના ભોગની ભોગની અંદર જે મોહ બુદ્ધિ થઈ હતી, એટલે એને પાછા વળતી વખતે પોતાની મોજડીની અંદર થોડી સોનામોર દબાવી દીધી કે આસામથી પાછા જવું છે, હવે આ તેલો તેલો તેડવા આવ્યો છે અને વા લીધા વિના જવાનો, અને પાછો ચીપીઓ ખખડાવતો આવ્યો છે. અલખ નિરંજન ચેત મચ્છંદર ગોરખ આયા, એક મચ્છંદર બહાર નીકળ, કોણ? શિષ્ય ગુરુને કહે છે. કામરૂપ દેશની અંદર સ્ત્રીઓના સહવાસની અંદર ભોગમાં ભાન ભૂલેલો એવો મચ્છંદ્ર મહાયોગી, પણ શિષ્ય જાણે છે કે એને અત્યારે આવરણ આવ્યું છે મોહ બુદ્ધિનું, આ જગત મિથ્યાની બદલે એને મૂલ્યવાન લાગી ગયું છે. અહીંયાથી પકડે છે, ખેંચે છે. જાતિ વખતે ઓલાને એમ થાય છે કે રસ્તામાં ભિક્ષા પાણી મળે કે ન મળે, લેને થોડી સોનામોર, એ મોજડીમાં સંતાડીને આવે છે. ગોરખના જ્ઞાનની બહાર કોઈ વસ્તુ રહી શકતી નથી. સાચો યોગી જે પોતાના સ્વરૂપમાં સ્થિર છે, અહીંયા ઉપયોગ મૂકે ત્યાં બધી ખબર પડે કે પગલા કેમ ભારે પડે છે, પગલા કેમ ભારે પડે છે. જેમ બોમ્બેના એરપોર્ટ ઉપર બધા હાલતા હોય પણ દાણચોરને ઓલી પોલીસની આંખ હોય ને એ પકડી લે કે મારો દીકરો છે, કારણ કે એને તો ઘરા જ ગોતવો છે. કે આપણા જેવાને પકડે તો સમજે ખાવ લુખો છે, આમ તો ચપ્પલ કઢાવવાથી કઈ લાભ થાય એમ નથી, પણ ઓલો જાણે છે કે આમાંથી કંઈક આપણને પણ પ્રાપ્તિ થશે એમ ગોરખને ખ્યાલ આવે છે. ગોરખે કમંડળમાંથી પાણીની અંજલી લીધી અને સામે એક પહાડ હતો એના ઉપર નાખી પાણીની, આખો પહાડ સોનાનો થઈ ગયો. અને મત્સ્યેન્દ્રનાથ જીવે છે, શરમાઈ જાય છે, ખબર પડી જાય છે શિષ્યની સિદ્ધિ કે જેની અંજલી માત્રથી આખો પહાડ સુવર્ણનો થાય અને હું આ મૂરખ આ સોનામોર લઈને નીકળો છું કે રસ્તામાં કંઈક કામ આવશે, એને છાના મને સોનામોર ફેંકી દીધી. કથા તો બધી ઘણી આગળ ચાલે છે, બીજી ત્રીજી બહુ સરસ, પણ એ વાત પછી કોઈ વાત. આવી જ્યાં સુધી જગત પ્રત્યેની સ્પૃહા છે, આ સ્પૃહા મનમાંથી નીકળી જાય. જગત પ્રત્યેની સ્પૃહાનો ભાવ મિટાવવા માટે જ્ઞાની કહે છે કે જગત તમને લાગે કે હો વરકાઈ રહેતો એ મિથ્યા છે અને હું રહું છું આટલો વખત સુધી, તને ઉપશમ થવા અર્થે જગત મિથ્યા છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. જગત મારા ને તમારા અનંતા જીવોના શુભ અને અશુભ કર્મના વિપાક છે. જગત અનંતા જીવોના શુભ અને અશુભ કર્મોનો વિપાક છે. જે પ્રકારે કર્મ ઉદયમાં આવે તથા પ્રકારે રચના થાય છે અને જે પ્રકારે કર્મ ખરી જાય છે તથા પ્રકારની રચના સમાપ્ત થાય છે. કેટલા કેટલા મહેલો ખંડિયર થઈ ગયા અને કેટલા કેટલા નવા બહુમાળી ઊભા થઈ ગયા, તો કે હા આમ જ ચાલ્યા કરે. જેની સાથે જે પૂદગઢ પરમાણુના લેણ દેણ ખતમ થયા, એ ગમે એવા સારા બંગલા હોય 500 વર્ષ સુધી કાંકરી ન ખરે એના પાયા ખરી ગયા, પાયામાંથી ઉર્ધ્વસ્ત થઈ ગયા, એની સાથે ઋણ દેવના લેણ દેણના કોઈ સંબંધ રહ્યા નહીં. આ જગતનું સ્વરૂપ છે. જૈન દર્શન કહે છે કોઈ પદાર્થ જગતમાં ત્યાં સુધી જ અસ્તિત્વમાં છે કે એ પદાર્થ જ્યાં સુધી કોઈ જીવના કર્મના વિપાકના કારણે એની રચના થઈ છે. પદાર્થની રચના કર્મના વિપાકથી થાય છે. આ શરીર છે કેટલું સરસ છે, પણ આત્મા જતા કેવું વિલય થાય છે, કેવું એનું ડીકમ્પોઝિશન થાય છે. કોઈ કે આને તો 10 વર્ષ સુધી વાંધો આવે એમ નથી, અને કાચી સેકન્ડની અંદર જેવો અંદર ચૈતન્યનો વિયોગ થાય તો અનાજની અંદર જેમ પારો હોય ત્યાં સુધી અનાજ સડે નહીં, એમ આ શરીરમાં જ્યાં સુધી ચૈતન્ય છે ત્યાં સુધી સડતું નથી, પણ ચૈતન્ય ગયા પછી 4 કલાક પણ એને જાળવવું આકરી વાત છે. એક એક પરમાણુ વિખરાવા માંડશે, કારણ કે રચના છે. શરીર છે એ પૌદ્ગલિક પરમાણુની રચના છે, અને એ રચના આ એની અંદર લેણ દેણનો સંબંધ હતો જે જીવનો, એ જીવનો વિયોગ થતા આ શરીર હવે એ રચના ટકી શકશે નહીં. એ રચનાને નહીં ટકાવી શકાય. પણ તમે કહો હાથ પગ કાન આંખ નાક બધું સરસ છે, બધું ગમે તેટલું હોય, શરીર શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ સંપૂર્ણ હોવા છતાં ડૉક્ટર કહે કે કલાક બે કલાક રાહ જોવી હોય તો ઠીક છે, બાકી લાંબો સમય કરશો નહીં, કામ નથી રહી, ટકી નહીં શકે. કારણ શરીર છે એનો સ્વભાવ નથી ટકી શકે, એ તો રચના છે, એનો સ્વાભાવિક સ્વરૂપ નથી. પૂદગળ પરમાણુનું સ્વાભાવિક સ્વરૂપ નથી, એટલે જ કોઈએ કહ્યું કે પંચમહાભૂતથી બનેલા એ પાછા બધા તત્વો વિખરાઈ જાય. પાણી પાણીમાં વહ્યું જાય, અગ્નિ અગ્નિમાં વહી જાય, પૃથ્વી પૃથ્વીમાં વહી જાય, માટી માટીમાં ભળી જાય, કઈ એક કઈ તત્વ રહી શકે નહીં, કારણ કે શરીર એ રચના છે. અને શરીરની રચના કોણ શેનાથી થાય છે? નામ કર્મ પ્રકૃતિ છે, જીવની નામ કર્મ પ્રકૃતિ છે, એનો લેણ દેણ છે ત્યાં સુધી. જગતનું સ્વરૂપ આ પ્રકારનું જૈન દર્શનમાં કહ્યું છે કે સમયે સમયે પલટાતું સ્વરૂપ છે. મત મતાંતર એટલા માટે છે કે જે આજે જે જગતને જીવે છે એ જ જગત હજી કેવા જાય ત્યાં પાછું બદલાઈ ગયું છે. બીજું, કહેનારાની દ્રષ્ટિ પ્રમાણે પણ એના સ્વરૂપમાં બદલ છે. કોઈ આ દ્રષ્ટિથી જીવે છે જગતને, કોઈ આ દ્રષ્ટિથી જીવે છે, કોઈ પોતાની દ્રષ્ટિથી જીવે છે, કોઈ સંબંધની દ્રષ્ટિ છે, કોઈ મોહ દ્રષ્ટિથી જીવે છે, કોઈ વૈરાગ્ય દ્રષ્ટિથી જીવે છે, કોઈ ભોગ દ્રષ્ટિથી જીવે છે, કોઈ ત્યાગ દ્રષ્ટિથી જીવે છે. જગતના સ્વરૂપમાં મતાંતર હશે. જગત તો પાછું છે એ નહીં. પ્રત્યેક પરમાણુ પોતાના સ્વભાવ અનુસાર પરિણમન કરે છે. આ જૈન દર્શનના પાયાના સિદ્ધાંતો. તો એ તો શુભાશુભ કર્મનું છે. આવો જે પ્રશ્ન છે તે જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે, આવો પ્રશ્ન તમને ઉપસ્થિત થયો છે. અત્ર મન માનતી નિવૃત્તિ નથી રહેતી. પ્રશ્ન તો તમારા અદ્ભુત છે, પણ જવાબ લખવા માટે, સવિગત જવાબ લખવા માટે અમને પણ નિવૃત્તિનો યોગ જોઈએ, તો અમે તમને આ જવાબ આપી શકીએ. જેથી એવી જ્ઞાન વાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. અત્યારે આનો અમે તમને ખુલાસો નહીં આપીએ, અને કૃપાળુ દેવે આ પત્રમાં એનો ખુલાસો આપ્યો નથી. કારણ કે નિવૃત્તિ જોઈએ. જ્ઞાની પુરુષ પણ કહે છે કે જો પ્રવૃત્તિનો ઉદય યોગ હોય તો જોઈએ તે પ્રકારનું તત્વનું નિરૂપણ થઈ ન શકે. એટલે કે છે કે દેહ છૂટી જાય એવી ભીતિ હોય તો પણ જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન થાય અને ઉપદેશ માર્ગનો યોગ્ય વ્યવહાર ઉદયમાં ન આવે ત્યાં સુધી માર્ગનું પ્રકાશક પણ અમે કરશું. અદ્ભુત વાત છે. એ તો કોઈ એવી નિવૃત્તિની ધન્ય પળ જાગી ગઈ જીવનની અંદર. નડિયાદની ધરતી, નદીનો કિનારો, સ્મશાન બાજુમાં, અને નિવૃત્તિની કોઈ એવી ક્ષણ, એવો કોઈ કાળ ઉદયમાં આવે છે, કોઈ 2-3 કલાકનો કાળ ઉદયમાં આવે છે, અને નિવૃત્તિનો કાળ એવી જ પ્રકારનો કે જેની પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત થાય એવો અમુક પ્રકારનો પર્યાય ઊભો થાય છે. એ પર્યાયની અંદર ભાગ્યો અત્ર અગોપ્ય. ચાલો હવે કંઈ પણ છુપાવ્યા વિના કહી દઈશ, કાળ આવ્યો છે તો કંઈ બાકી રાખવું નથી. કારણ કે જ્ઞાની પુરુષનું એક એનો સનાતન સંપ્રદાય છે કે જગતના જીવોનું કલ્યાણ કરવું. આપણે મરીએ ત્યાર પહેલાં જગતના જીવોનું કલ્યાણ થાય એટલું કરવું. મોક્ષનો માર્ગ અબાધિતપણે લોકોની સામે પ્રકાશિત કરીને જ જવું, એના માટે જ જ્ઞાની પુરુષનો દેહ છે. 2 કારણથી પોતાના પૂર્વે નિબંધન કરેલા કર્મો એ વિસર્જિત કરવા અને જગતના જીવોને કલ્યાણ કરવું. આવા કલ્યાણની અમુક ધન્ય પળ આવા જ્ઞાની પુરુષોના જીવનની અંદર આવે. અત્યારે નિવૃત્તિ નથી તો ઉત્તર નથી. પ્રશ્ન મૂક્યો છે પણ ઉત્તર નથી. છેલ્લો પ્રશ્ન, એમણે જે પ્રશ્ન પૂછ્યા છે એમાંનો પહેલો પ્રશ્ન આ છે, જગતના સ્વરૂપમાં મતાંતર કેમ છે? અને છેલ્લો પ્રશ્ન અમારા વનવાસનો તમે પૂછો છો કે પ્રભુ વનવાસ ક્યારે સિધાવશો? જુઓ આ મુમુક્ષુ રાહ જુએ છે. એ પણ જ્ઞાનીની જ અંતર્વૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય તેવો પ્રશ્ન છે. અંતર્વૃત્તિ જ્ઞાનીની જાણે છે કે આ વનવાસમાં જ બેઠા છે. અંગે અંગની અંદર ત્યાગ છે. રોમે રોમની અંદર આ જગત પ્રત્યે લેશ માત્ર પણ જેની સ્પૃહા નથી. બાહ્યની અંદર વ્યવહાર દેખાય છે, પણ અભ્યંતરથી તો આ પુરુષ નિર્ગ્રંથ બનીને બેઠો છે. ઈ કહે છે કે જ્ઞાનીની જે અંતર્વૃત્તિ જાણે ઈ જ એને પૂછી શકે કે તમે હવે વનવાસ ક્યારે જાશો? આપણે કઈ કોઈને કહેવાય કે તમારે આ બધો લબાચા ક્યારે બાંધવા? ઓલો કે કાં તન નડી છે, તારા ઘરે રોટલો ખાવા આવે છે, તારે ક્યાં દાણા પૂરવા પડે છે? જુઓ આપણા આપણા પ્રતિભાવ જુઓ, ઈ જ બતાવે છે કે અંતર્વૃત્તિ આપણી સંસારની છે, ભોગની છે. ઈ પ્રશ્ન એને ભલે ભૂલથી પૂછ્યો, પણ આપણને તો સાચું ખબર પડી ગઈ ને કે આપણે ક્યાં ઊભા છે. કોઈ પૂછે દીક્ષા ક્યારે લેવાના છે તો તરસો કે કેમ તને આડો આવું છું? કૃપાળુ દેવિયા કહે છે કે જેને જ્ઞાનીની જ અંતર્વૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈ આવો પ્રશ્ન પૂછી ન શકે જ્ઞાનીને કે આપ હવે સાહેબ વનવાસ ક્યારે પધારો છો? સૌભાગભાઈ આ પ્રશ્ન પૂછ્યો છે. કૃપાળુ દેવની 24મું વર્ષ છે, 1947માં. આ જ પ્રશ્ન 1956ની અંદર દેવકરણજી મહારાજે પૂછ્યો છે કે પ્રભુ હવે વિરહ સેવા તો નથી, જો આપ સર્વસંગ પરિત્યાગી થાવ તો અમારી, અમે તો આ બધું મૂકી ગચ્છ સંગાળા બધાને વોસી રાવીને તમારી સાથે આવીએ, અમારાથી સમાગમનો વિયોગ સેવા તો નથી, હવે આપ ક્યારે આવો? અને ત્યારે પણ કૃપાળુ દેવે કહ્યું, જ્ઞાનીની અંતર્વૃત્તિને આ સૌભાગ આ 23મા વર્ષથી જાણે છે કે આ પુરુષ અંતરથી તો વૈરાગી જ છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. અને એ પુરુષને ત્યારે એની પણ સ્થિતિ જાણતા હતા એટલે એને જવાબ દીધો દેવકરણજીને કે અમને લાગે છે કે માતુશ્રી કદાચ આજ્ઞા આપશે, એટલે અમે તો અત્યારથી પરવારી જ ગયા છીએ, જે કાંઈ સંસારમાં માતુશ્રીની આજ્ઞા એનો એક વ્યવહાર ધર્મ જે કાંઈ નિમિત્ત હશે તે આપશે એવું લાગે છે. બાકી તો અમે તો કાંઈ બધું સભામાં આજે બધું છોડી દીધું છે. એક ગાડીની રેલવેની ટિકિટ પણ અમે અમારી પાસે રાખતા. હવે સર્વસંગ પરિત્યાગની વ્યાખ્યા શું કરવી? કપડાં બદલવાય? અદ્ભુત દશા છે. જ્ઞાનીની જ અંતરવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈથી જ પૂછી શકાય તેવો પ્રશ્ન છે તમારો. સૌભાગ કેટલા બધા કૃપાળુ દેવના અંતરંગ સખા હશે. જેમ કૃપાળુ દેવ કહે છે કે તીર્થંકરના હૃદયની વાત અમે જાણીએ છીએ, એમ આ સૌભાગ શ્રીમદ રાજચંદ્રજીના હૃદયની વાત જાણે છે. આ સંબંધ અનુબંધ પકડાય છે. આ જો પકડાય તો આપણને વાત ઉપકારી થશે. બાકી વાત તો વાત જ છે, નીકળી જશે. એમાં શું એક સ્મરણ, એક ઘટનાઓ બધી આવી, આ જાણી તે જાણી, આમ થતું, આ બધા આવા હતા, એ ગમે તે વાત આ પેલા પકડાય છે. જ્ઞાનીની અંતરવૃત્તિ ઉપર લક્ષ થવો એને રત્નત્રય મહારાજ કેવું સરસ કહે છે કે બાહ્ય ચારિત્ર ગુરુ રાજનું ભાંગે અંતર ચારિત્ર ગુરુ રાજનું ટાળે જનના પાપ. બાહ્ય ચારિત્ર ગુરુ રાજનું ટાળે જનના પાપ, અંતર ચારિત્ર ગુરુ રાજનું ભાંગે ભાવ સંતાન. એનું બાહ્ય ચારિત્ર તો કદાચ આ જીવનમાં ઉપકારી થશે કે અહો એનો ત્યાગ જોઈને કદાચ જીવનમાં આ પ્રકારનું આપણે આપણા ભોગથી શાંત થઈએ. પણ જો એનું અંતર ચારિત્ર જાણતા હોઈએ તો. અને કૃપાળુ દેવે આ વાત લખી છે કે જે સત્પુરુષના અંતર ચારિત્રને જાણે છે, એના રહસ્યને જાણે છે, તે સત્પુરુષ જેવો થાય છે. કોણ? જે સત્પુરુષોના ચરિત્રના અંતર રહસ્યને જાણે છે તે સત્પુરુષ થાય છે. અંતર રહસ્યો કૃપાળુ દેવના જીવનનું રહસ્ય શું? એનું અંતર ચારિત્ર શું? એનું આભ્યંતર અંતરંગની જીવન ચરિત્ર કેવું? એની અંતરવૃત્તિ કેવી? આ કહે છે કે જ્ઞાનીની અંતરવૃત્તિ જાણનાર પુરુષ વિના આવો પ્રશ્ન કોઈ પૂછી શકે નહીં, હિંમત ન કરી શકે. કેવી રીતે પૂછાય? અને એ વાત એમણે જ્યારે લખી છે આત્મસિદ્ધિ લખતા પહેલા, મૂળ માર્ગ લખતા પહેલા, કે અમારા અંગમાં એવો ત્યાગ છે કે હજારો લોકો આવે તો પણ ત્યાગ ગ્રહણ કરે, એનામાં ત્યાગ પ્રગટી શકે એવો અમારા અંગમાં ત્યાગ જો પ્રદર્શિત થાય તો હજારો લોકો મૂળ માર્ગને પામે એવું અદ્ભુત લોકોત્તર પુરુષ એ કહે છે કે તમે છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે એ પણ જ્ઞાનીની અંતરવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે. અને હવે જુઓ સ્વભાગને આ પરમ કૃપાળુ દેવ, આ ભગવાન સ્વભાગની ઓળખ આપે છે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળી કાળમાં પરમાત્માએ કોઈ ભક્તિવાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. સ્વભાગની સર્વોત્તમ પ્રજ્ઞા એને આ પુરુષ નમસ્કાર કરે છે કે અમે તમને નિવૃત્તિ મન માનતી ન હોવાને કારણે સવિગત જવાબ લખી શકીએ એમ નથી, પણ તમારી પ્રજ્ઞાના દર્શન કરતા હજારો પાઠીને જે પ્રશ્ન ન ઉગે તમને ઉગ્યા છે. અને જ્ઞાનીની અંતરવૃત્તિ જાણનાર જે આવો પુરુષ પ્રશ્ન ઉગાડી શકે એવો પ્રશ્ન તમે પૂછ્યો છે, તમારી સર્વોત્તમ પ્રજ્ઞાને અમારા નમસ્કાર સ્વભાગની. અને પછી કહે છે કે જો પરમાત્માએ આ કળિકાળમાં આવો હળાહળ કળિયુગ છે એમાં પણ જો એને ભક્તિમાન પુરુષો ઉપર સ્વભાગની શું ઓળખ આપી? ભક્તિમાન. જ્ઞાની પ્રત્યેની સ્વભાગની ભક્તિ અભિહળ ભક્તિ છે, ચલિત ન થાય એવી ભક્તિ છે. આવી ભક્તિમાન પુરુષ એના ઉપર જો પરમાત્મા શોધવા નીકળે અને એને જો પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એ જો નીકળો હોય મારો વાલો ગોતવા તો સાયલા ઉપર એની નજર પડે, અમે એના સ્વભાગ ઉપર એનું મન ઠરે. પરમાત્માને પ્રસન્ન થવું હોય તો તમારા ઉપર થઈ જાય કે અમને તો એમ લાગે છે. જો એ ભક્તિમાન પુરુષ ગોતવા નીકળો હોય સ્વભાગ જેવો કોઈ ભક્તિમાન નહીં મળે અને શ્રીમદ જેવો કોઈ જ્ઞાનાવતાર નહીં મળે. એક ભક્તાવતાર છે, એક જ્ઞાનાવતાર છે. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. ઓથ ઓથ એટલે જીવન તો જીવાતું જ હોય, પણ જીવનની અંદર આનંદ આવે એવું કોઈ કારણ અથવા એવું નિમિત્ત મળે એને ઓથ કહેવાય. આપણે શબ્દનો અભ્યાસ ન હોય એટલે ઓથના ગમે તેવા અર્થ લઈ અને આ પત્રનો ગમે તેવો અર્થ કરી નાખીએ કે સૌભાગ્યને કારણે જ કૃપાળુદેવ જીવતા હતા, એમ નહીં. ઓથ એટલે કોઈ જીવનની અંદર દુઃખદ પ્રસંગ થયો અને જીવન સાથીનો વિયોગ થયો અને એ વિધવાને ભર યુવાનીમાં 22-24 વર્ષની ઉંમરે વિધવા થઈ હોય પણ એક દીકરો હોય તો એ ઓથ છે જીવવા માટે. જીવન તો જીવન પસાર થવાનું જ છે પણ એને ઓથ કહેવાય છે. ઓથ એટલે એક આધાર મળી. એમ જ્ઞાની પુરુષ જ્યારે જીવન જીવતો હોય જગતમાં ઉદાસીન ભાવે અને પોતાની પરમાર્થ માર્ગની સાધના અને દુષ્મ વ્યવહારનો જ્યારે યોગ હોય વ્યવહાર પ્રપંચનો અને એ સમયે કોઈ સત્સંગ કોઈ ભક્તિ કોઈ જિજ્ઞાસુ જીવ અને એનો એની સાથેનો જે સમાગમ થાય આ એને ઓથ મળે છે. સંયમી પુરુષોને પણ પોતાની સાધના કરવા માટે એટલા માટે કૃપાળુદેવ કહે છે કે વ્યવહારની અંદર તો ઠીક છે પરમાર્થ માર્ગમાં પણ કોઈ સાટા પૂછનાર જોઈએ, સાટા પૂછનાર જોઈએ. જ્યારે સાધના ચાલતી હોય જ્યારે યોગી પોતાના યોગમાં હોય ત્યારે એને પણ કોઈ એની સાટા પૂછનાર જોઈએ એવો ઓથ મળ્યો છે. ઓથનો અર્થ નથી કે એને એને કારણે અથવા એ કંઈ એની પાસેથી જ્ઞાન મેળવ્યું ને આવું એવું બધું વિચિત્ર અર્થઘટન જે આપણે આપણી ભાષામાં કરે છે નહીં કરવાનું. ઓથનો અર્થ એ કે જે વૃત્તિ અમારી છે જે ભાવ અમારા છે જે પુરુષાર્થની દિશા અમારી છે એમાં તમે અમને પ્રેરક પરિબળ તરીકે કામ કરો છો. ચારે બાજુ અંધકાર દેખાય અને ક્યાંક કોઈ પ્રકાશનું કિરણ મળી જાય તો અમારા પગલાં અહીંયા ઓથને કારણે થોડા આગળ વધે. કેક નાનો એવો નાનો દીવડાનો પ્રકાશ હોય તો પણ મારા પગ જરા સરખી ધરતી ઉપર પડે, કેડી ઉપર પગ મંડાય, આ ઓથ છે. જીવનમાં આવો ઓથ ઘણીવાર આર્થિક ક્ષેત્રે, ઘણીવાર વ્યવહારિક ક્ષેત્રે, ઘણીવાર જીવનની અંદર સંસારિક ક્ષેત્રે, સંબંધમાં કોઈની એક નાનો એવી વસ્તુ એવી ઘટના એ ઓથ કહેવાય છે. ઓથથી જીવન પાછું પોતાનો જ પુરુષાર્થ અને પોતાના જ લક્ષ્ય ઉપર એ માણસ આગળ વધી જાય. ક્યારેક ક્યારેક મનની અંદર થતું હોય કે આમાં વિપરીત અને વિષમ સંયોગો જ્યાં આત્માની સ્થિરતા પણ જોખમાતી હોય એ સમયે કોઈ સત્સંગનો આધાર આપે તો આ ઓથ છે. કૃપાળુદેવે આ પરિભાષામાં ઓથ શબ્દ મૂક્યો છે. તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો, બાકી મુમુક્ષુ માટે તો ઓથ હમારે હે ગુરુ એક જ આપનો, બાકી સગડો આ અવનીમાં અમર નથી આધારે. જો સાચા મુમુક્ષુને તો જ્ઞાની પુરુષ એ જ ઓથ છે, બીજો કોઈ આધાર નથી. ત્યાં ઓથ એ આધાર છે, ત્યાં ઓથ એ આ પ્રકારનો એક સાંત્વના છે, એક આશ્વાસન છે. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ.